પત્ર સંબંધી પેલા કઈ સંદેહ હોય, પ્રશ્ન હોય? બરોબર. પ્રવૃત્તિ સંબંધમાં, કેમ કે જીવ મોક્ષ માર્ગની આરાધના કરતો હોવા છતાં પ્રવૃત્તિથી નિવૃત્ત થતો નથી. પ્રવૃત્તિ મન વચન કાયાની, મનની પણ હોય, વચનની પણ હોય, કાયાની પણ હોય. કેમ કે પ્રવૃત્તિ માટેનું જે સાધન છે એ યોગ છે. યોગ એટલે મન વચનને કાયા, અને એ યોગની પ્રવૃત્તિને સંકોચી લેવી, સંક્ષેપમાં લેવી, એ સંયમના માર્ગે ચાલવાનું છે. કહો અપૂર્વ અવસરની ગાથા. સંયમના હેતુથી યોગ પ્રવાહ, યોગ એટલે મન વચન કાયાના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા અધીન જો, અને પછી તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં પરમ નિવૃત્તિ તરફ અંતે થાય. આ પરમ નિવૃત્તિ છે. કૃપાળુ દેવે 199ના પત્રમાં કહ્યું છે કે હમણાં શાસ્ત્ર વાંચનનો સમય ન મળતો હોય તો રેવા દેવું, પરંતુ થોડો સમય અવરત અવશ્ય નિવૃત્તિનો કાઢીને વિચાર કરવો, નિવૃત્તિના લક્ષ્યે ચિંતન કરવું કે હું આ સાંસારિક પ્રવૃત્તિથી ક્યારે નિવૃત્ત થઉં. એ પ્રવૃત્તિ મન વચન અને કાયા. એટલે સંતોને જે ચારિત્રનું સૂત્ર આપ્યું છે એ અષ્ટપ્રવચન માતા આપ્યું છે. એ શું આપ્યું છે? ત્રણ ગુપ્તિનો વ્યવહાર છે. સાધુને વ્યવહાર ત્રણ ગુપ્તિનો છે, વચન ગુપ્તિ, મન ગુપ્તિ અને કાય ગુપ્તિ. પરંતુ સાધુ જીવનના સંયમના પાલનમાં દેહ સંયુક્ત હોવાને કારણે દેહના ધર્મોનું પાલન કરવું પડે છે, અનિવાર્ય છે. તો એ સમયે એ કેવી રીતે કરવી, એ પ્રવૃત્તિ કેવી રીતે કરવી? માર્ગ ત્રણ નિવૃત્તિનો કીધો, સમિતિનો. ઉપયોગ સહિત, યત્ન સહિત, જરૂર હોય તો જ. સાધુની એરિયા સમિતિ એટલે કેવી રીતે ચાલવું, તો ચાલ્યા જ કરવું એવો ઉપદેશ નથી, ચાલવું પડે તો. આહાર લેવો જ એટલે આખો દી આહાર ખાધા કરવો એવા માટે નથી, એને માટે આ સમિતિ નથી. હું તો આહાર સમિતિપૂર્વક કહું છું, દિવસમાં 10 વાર. એટલે કહ્યું કે એક વાર આહાર ગ્રહણ, અને એક વાર આહાર ગ્રહણમાં પણ સમિતિપૂર્વક. બરોબર ધર્મના તત્વની સમજણ લેવી જોઈએ, અને એમાં મુખ્ય લક્ષ્ય એ છે કે હું દેહ નથી. એટલે મન વચન કાયા તે મારા નથી, તે હું નથી. હું શરીરમાં છું પણ શરીર તે હું નથી. હું શરીરની સાથે છું પણ શરીર તે હું નથી. શરીર તે મારું નથી. એકમેક છું પણ એકરૂપ નથી. આપણી તકલીફ ક્યાં છે? આપણે એકરૂપ થઈ જઈએ છીએ શરીરની સાથે, એકમેક છીએ એમાં કોઈ શંકા નથી. એક રૂપ થવાની ના પાડી છે. એનું લક્ષણ જુદું છે, એનું જીવન જુદું છે, એના ગુણો જુદા છે, એની પર્યાયો જુદી છે. ચેતનની પર્યાય ચેતન હોય, અચેતનની પર્યાય અચેતન હોય. શરીરની જેટલી પર્યાયો થતી જાય એ બધી જડ હોય, અને ભાવની જેટલી પર્યાય થાય એ બધી ચેતન હોય. ચેતનની પર્યાય બંધનું કારણ છે, જડની પર્યાય નહીં. વસ્તુને જ્યાં સુધી આવી રીતે ભાવ સ્વરૂપ એનું સમજાય નહીં ત્યાં સુધી આપણો પુરુષાર્થ સાચી દિશામાં કારગત થતો નથી. થોડો થાય પણ પરિણામ આવવું જોઈએ. પુરુષાર્થ કેટલો થાય છે એ ક્વોન્ટિટી ઉપર કોઈ દિવસ નહીં જાઓ. હવે આત્માર્થીનું લક્ષણ કોઈ દિવસ ક્વોન્ટિટીનું હોઈ જ ન શકે કે મેં આટલું કર્યું છે ને મેં આટલું કર્યું છે ને કાંઈ ન થયું ને કાલે તો કાંઈ ન. અરે ચિંતન થયું કે નહીં કે આ નથી થતું. હું દેહ નથી છતાં આ દેહની પ્રવૃત્તિમાં મારો સમય ગયો કાલે આખો દિવસ, એ યોગ્ય ન થયું તો એ આત્માર્થ ન થયો. નિવૃત્તિની સતત ચિંતના એટલે કેવું, થોડો સમય કાઢીને પણ નિવૃત્તિના લક્ષ્ય બેસવું અને ચિંતન કરવું. કેમ કે માર્ગ છે એ પરમ નિવૃત્તિનો છે. પરમ નિવૃત્તિ સંયોગમાં રહેલ મન વચન કાયાના બધા જ વેપારો એની બધી જ શક્તિઓ શાંત થઈ જાય, વિરમી જાય. હે જીવ, તું આ સંસ્કલેશ રૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. આ વિરામ પામવાનું છે. આ દ્રષ્ટિ બદલાય એટલે પછી એટલો બધો ભગવાનનો માર્ગ મળ્યો હોય તો આપણે સંસારની દિશામાં જ દોડતા હોય. એટલે પ્રવચનમાં મેં લખ્યું હતું લીધું હતું કે સમાપતિ કેમ થતી નથી, સફળતા સાધનાની કેમ પ્રાપ્ત થતી નથી. તો સાધનાની સફળતામાં કછુ ઓર રહા ઉન સાધન સે એ વાત ભૂલાઈ ગઈ. એ જે કૃપાળુએ આપી છે પરમ કૃપાળુ દેવે એ જ લક્ષ કર્યું કે તમને સાધનો તો સહસ્ર મળ્યા છે, ઉપદેશ મળ્યો છે, પણ એને પોતાની સાથે કનેક્ટ થતો નથી લક્ષ સાથે. અને એને કારણે જ્યાં જ્યાં નવું નવું આવ્યું એનો સંપ્રદાય કરી નાખ્યો. કોઈ એક વાત નહીંથી સમજાઈ તો નહીંનો સંપ્રદાય કરી નાખ્યો. કોઈ એક વાત ક્રિયાથી સમજાણી તો એનો સમુદાય કરી નાખ્યો, એનો ગચ્છ કરી નાખ્યો, એનો સંગાડો કરી નાખ્યો, એનો પંથ કરી નાખ્યો. એટલા બધા સંપ્રદાયમાં વેચાઈ ગયા, કંઈક સાધન મળ્યું એટલે સંપ્રદાય, એનો પુરુષ એવો મળી જ જાય. કૃપાળુએ કહ્યું કે અમારે કોઈ ગત સંપ્રદાય સ્થાપવો નથી. અમારા માર્ગથી કાંઈ ભૂલે ચૂકે પણ આવું કંઈ કરશો નહીં. જે છે વિતરાગનો માર્ગ, વિતરાગોનો માર્ગ જે છે એ જ માર્ગને તમે જ્યાં હો ત્યાં જે રીતે પાલન કરતા હો તે રીતે પણ પરમ નિવૃત્તિ તરફ જાઓ. તમે દેરાવાસી હો તો દેરાવાસી, સ્થાનકવાસી હો તો સ્થાનકવાસી, તેરાપંથી હો તો તેરાપંથી, દિગંબરી હો તો દિગંબરી. પણ એ મત અને માન્યતાનો આગ્રહ છોડી દેજો. આ તો કૃપાળુદેવનો પત્ર હાથમાં લેવો ને પછી બોલવું કે દિગંબર સિવાય મોક્ષ ન થાય. અરે તને કૃપાળુદેવ મેળા કે નહીં એની સાબિતી શું? તારી ન મત ગયો, ન માન્યતા ગઈ. આ ક્રિયાકાંડ કર્યા વિના મોક્ષ ન થાય, આ સાધુપદ લીધા વિના મોક્ષ ન થાય. તને શ્રીમદ સમજાયા? શ્રીમદ મેળા એનો તને ઉપયોગ શું? એના કરતા ન વાંચ્યા હોત તો સારું હતું. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. આવો પુરુષ તમને તીર્થંકરનો પ્રતિનિધિ રૂપ કહે છે કે નહીં ભેદ નહીં, અને તું કે ના ભેદ તો છે જ. કંઈ સમજ નથી પડતી. અને લોકોને કોને ખબર, કોઈને કોઈ મતમાં રહેવું વધારે ગમે છે, આગ્રહમાં રહેવું વધારે ગમે છે, કોઈની વ્યક્તિગત પૂજા કરવી વધારે ગમે છે, વાહ વાહ કરવી વધારે ગમે છે, એના ઝંડા ઉપાડવા એ વધારે ગમે છે. તત્વ ઉપર જવું, અહીંયા તો કૃપાળુનો ઝંડો ઉપાડવાનો નથી. એને પણ કોઈ એવી ઈચ્છા કે મહેચ્છા નહીં. એટલે એમણે કહ્યું કે મૂળ માર્ગ સાંભળો, અમે તમને કહીએ છીએ, નો એ પૂજાદિની કામ નથી. કાંઈ તમે અમને ભેજા કરો પૂજા કરો, આ વાત જ અમારા લક્ષમાં નથી. કેમ કે દેહભાવ નથી, એને આ બધું ક્યાંથી હોય? આ મનાવા પૂજાવાનું સત્કારનું સિદ્ધિનું પ્રસિદ્ધિનું જય જયકારનું આ બળ કોને હોય? દેહ ભાવ હોય, એની સાથે પોતાનું નામનો ભાવ હોય, પોતાના પદનો ભાવ હોય, એને આ બધું જોર કરતું હોય કે આપણું નામ બરોબર આવે, આપણું સ્થાન બરોબર રહે, આપણું માન બરોબર જળવાય. એ કોને આટલી બધી લાગણી આવે? જેને એમ થાય કે અરે આ સંસારમાં તો ફરતો આવ્યો છું, આ 5-25 વર્ષ વળી આ યાત્રા રીત કાઢશું, પાછા અનંતમાં જશું, શું શરીર ને શું એનું નામ, આ બધું ક્ષણભંગુર છે. આવી જાગૃતિ જેને વર્તે છે એ કદી આવી કામના કરે ખરી? એને હોય ખરી? તો પ્રશ્ન ખોટે ખોટા આપણે કરીએ કે સાચો ધર્મ કયો ને સાચા ગુરુ, તને નથી સમજ પડતી આટલા વર્ષ પછી આ વાંચ્યા પછી? સદગુરુ કોણ ને સદગુરુ કોણ ની તને નથી ખબર પડતી? પણ માન્યતા છે, અને માન્યતાના સંસ્કાર છે. એ સંસ્કાર એટલા જોર કરે કે ક્યાં કોઈ તો ઊંધો પડે, પણ રેવા દે ભાઈ, તત્વની ઉપાસના કર, વ્યક્તિની નહીં. તત્વની ઉપાસના કરો, નિવૃત્તિ સેવાનો લક્ષ્ય રાખો, પ્રવૃત્તિનો નહીં. આપણે સમજીએ છીએ કે પ્રવૃત્તિનો બદલ કરવાથી ધર્મ છે, સાંસારિક પ્રવૃત્તિનો. એમને એમ છે એને બદલે 3 વરઘોડા કાઢો, આમને આમ છે જરા 2-3 આવા મોટા સમારંભો કરો, ઓછો કરો, આમ કરો તેમ કરો, એનાથી ધર્મ થતો નથી. પણ માન્યતાના સંસ્કારો દ્રઢ થાય છે અને જીવની વૃત્તિ નિવૃત્તિ તરફથી ચલિત થાય છે. નહીં તો સાધુઓને તો શોધવા જવા પડે, વિતરાગનો સાધુ ક્યાંય દેખાય? કેમ કે દેહ ભાવથી જે વિરક્ત થયો છે એને ક્યાં શોધવો તમારે? એની બદલે ચારે બાજુ સાધુ પિક્ચરમાં આવવા માટે પ્રયત્ન કરે, અમારું નામ થાય ને, અમારા બેનર લાગી જાય ને, અમારું આમ થાય ને તેમ થાય ને, અનેક પ્રકારનું. આ બધું માર્ગનું સ્વરૂપ આપણે સમજવું છે. હવે અહીંયા શ્રીમદની અંદર આવ્યા પછી આપણે કોણ શું ચાલે છે આપણે સમજીએ, હજારો સંપ્રદાય ચાલે છે ભલે ચાલે, આ પુરુષે જે આપ્યું છે એ કોઈએ નથી આપ્યું. આ દ્રષ્ટિ આપી છે, આ પુરુષે આપણને સમ્યક નેત્ર આપ્યા છે. કેવા નેત્ર? તો કે ગૌતમને 4 વેદ ભણેલા યથાર્થ જોવા માટે ભગવાન મહાવીરે એને સમ્યક નેત્ર આપ્યા. ત્યારે કાંઈ મહાવીરની આચારાંક કે કોઈ દ્વાદશાંગી હતી નહીં, કોઈ આગમ નહોતા. ગૌતમ મળ્યા ત્યારે મહાવીરે દ્રષ્ટિ આપી કે તમે જે ભણ્યા છો, તમે જે વાંચ્યું છે, તમે જે જીવનભર સુધી ક્રિયાકાંડ કર્યા છો એમાં તમારી પાસે દ્રષ્ટિ નથી, આત્માની દ્રષ્ટિ એ આપી. અને ગૌતમ બુઝી ગયા. પછી એણે આ શાસ્ત્રોની રચના કરી છે. આ વાત નથી પકડાતી આપણને. એટલે એને કહ્યું કે જે નિયતિ હશે થશે, હવે જીવે શું કરવું. એટલે આ કાળમાં આવીને એમને અપૂર્વ આ કહ્યું કે તું બાકીની ચિંતા છોડ, અને હજી કળિયુગની અંદર તું તારું કલ્યાણ સાધી શકે છે જો પર ચિંતા છોડી દે, તો જો માથાકોટમાંથી નીકળી જા, તો સંસાર સંબંધી એ બધા મોહના સંબંધો છે, એની ચિંતા ઉપાધિ ઓછી કરી નાખ. થવું હશે તે થયા જ કરશે. તું શું કોઈનો વિધાતા થવાનો, કોઈનો તારણહાર થવાનો આવો કોઈ મગજની અંદર કોઈ ભ્રમણા રાખીશ માં કંઈ નહીં થાય. તું તારો વિધાતા થઈ શકીશ, તું તારા ભાગ્યને પલટાવી શકીશ, અન્યના નહીં. વસ્તુ સમજવી કઠિન પડે છે. એટલે કોઈ સંપ્રદાય સાહેબોની સાહેબ તમે આવું નવું કંઈક કહેવું છે તો એક માર્ગ કરો ને, એટલે અમે માર્ગે ચાલીએ. ગયો તો માર્ગ મેં જેવો થયો એવો તત્વ ગયું. અને હજી આપણને શાંતિ ન મળે જ્યાં સુધી સંપ્રદાય ન થાય ત્યાં સુધી. પરમ નિવૃત્તિ સેવે એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. એવો યોગ ન હોય તો આત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવા યોગ્ય અવસરને પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે. કદાચ પૂરેપૂરું તો નહીં કરી શક, કાળબળ વિપરીત છે, પૂર્વનું કર્મબળ બહુ જોરમાં છે, પુરુષાર્થની માત્રા અલ્પ છે, બધું માન્ય છે. હા, તો પછી તથારૂપ યોગમાં એટલે પરમ નિવૃત્તિના યોગ છે તે ન હોય, પરમ નિવૃત્તિનું ન હોય તો જે કંઈ બની શકે એટલો નિવૃત્તિ જે કંઈ હોય, મને 10 મિનિટની નિવૃત્તિ મળે છે તો એ 10 મિનિટની નિવૃત્તિની અંદર જગતનું ચિંતન કરવાને બદલે આત્માનું ચિંતન કરવું, આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે. અપ્રમત્ત એટલે શું? જાગૃત રાખવું. હું દેહથી ભિન્ન છું, આ આત્મા અપ્રમૃત છે. જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે તરત જ પોતાને થાય કે હું દેહથી ભિન્ન છું. તો દેહના સંબંધો, દેહના સંયોગો, દેહના સંગના કારણે રહેલી સૃષ્ટિ, આ બધાથી હું ભિન્ન છું. અપ્રમત્ત રહે એટલે જુઓ, અપ્રમત્ત રહેવાથી શું થયું કે એને કારણે ઊભા થતા સંકલ્પ વિકલ્પ શાંત થઈ ગયા, કશાય ભાવ શાંત થઈ ગયા, વિભાવનું તોફાન શાંત થઈ ગયું કે હું તો આત્મા છું. જેટલો સમય મળે અપ્રમત્ત કરો આત્માને, હું એ સર્વથી ભિન્ન છું. કાલે આપણે સૌભાગભાઈના પત્રની એક વાત કીધી હતી કે અન્ય સર્વદ્રવ્યથી ને સર્વભાવથી, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી હું ભિન્ન છું, એવો અટળ અનુભવ સ્વરૂપ આત્મા લક્ષમાં લ્યો. છેલ્લી અવસ્થામાં સૌભાગ્યને પરમ કૃપાળુ એ આવી શિખામણ આપી. આ કોઈ પંથ સંપ્રદાય નથી, આ માત્ર વિચારધારાનો માર્ગ છે. કર વિચાર તો પામ, અને વિચારને અનુરૂપ પ્રવૃત્તિ થવી જોઈએ, એ ધર્મ આચરણ કેવું, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું, તે ત્યાં ત્યાં તે તે આચરે. આત્માર્થી જન્મે. આચરણ ક્યારે આવે? સમજણ પહેલાં પછી આચરણ. પહેલાં સમજણ અને પછી, તો જે સમજાયું તે અનુસાર આચરણ કરવું એ આત્માર્થી કહેવાય. જ્યાં એને યોગ્ય સમજાવું કે પરમ નિવૃત્તિ મને યોગ્ય સમજાણી, તો છોડતા જવું એ આત્માર્થી પણ. આ એની સાધના. ખ્યાલ પડે છે? રોજ બરોજનો ધર્મ, સમય સમયનો ધર્મ, કેવી રીતે છૂટાય આ અનંતકાળના બંધનમાંથી, કેટલા કર્મોની નિર્જરા થતી જાય, પોતે ભાવથી જગત સાથે જોડાયેલો છે અને અનંત જગત સાથે જોડાયેલો છૂટતો જાય, અપ્રમત્ત દશાનું ચિંતન કરે કે હું તો આ સૌથી પર છું. એમાં સૌભાગભાઈને એક વાક્ય લખ્યું છે કે હું દેહાદીથી ભિન્ન છું એમ નહીં, પણ ત્રણ કાળમાં પણ દેહ સાથે મારો સંબંધ નહોતો. હું દેહ સાથે ક્યારથી રહ્યો છું? જ્યારથી છું ત્યારથી. પણ જ્ઞાન થયું તો કેવું જ્ઞાન થયું? ત્રણ કાળમાં પણ આ દેહ સાથેનો સંબંધ હતો એ માત્ર મારી માન્યતા, ભૂલ અને ભ્રાંતિ હતી. હું દેહ સ્વરૂપે ક્યારેય હતો નહીં. આટલા આટલા સંબંધો કર્યા, આટલા સંયોગોમાં આવ્યો, આટલા લોકો સાથે આટલી પદ પદવી ભોગવી, આટલા પૌદ્ગલિક સુખ સાધનો ભોગવા, એ ભોગવનાર હું નહોતો. મારું સુખ નિરાળું છે, કૃપાળુને સમજવા પ્રયત્ન કરો. થોડો પણ ચિંતનની ધારા બદલાશે ને, ઘણો મોટો લાભ થશે, ઘણો મોટો. એ વૈરાગ્ય અને ઉદાસીનતા જગત પ્રત્યેની, એટલે આ ચિંતન કરે ને એટલે પછી એના પ્રત્યેનો રાગનો ઉદ્રેક હોય ને એ શાંત થાય. ઉદાસીનતા થવું હશે તે થશે. અત્યારે મારા નિમિત્તો છે એની સાથેના સંબંધના, મારે જોયા કરવાનું છે, થાય એટલું નિમિત્ત ભાવે કરવાનું છે, કરતા ભાવે નહીં, વિધાતાના ભાવે નહીં. હું જેનો તારણહાર છું ને મારા વિના કોણ કરશે, આવા ભાવે નહીં, નિમિત્ત ભાવે કરો ભાઈ. અમારું પણ એવું કર્મયોગ લખાયેલું હશે કે અમે પણ આના નિમિત્તમાં આવ્યા છીએ. ક્યાંય કસાય ભાવ ન થાય, સારું. અને એ અપ્રમત ભાવે ચિંતવતા ચિંતવતા આ જ શુદ્ધ કહેવાય. આજે આપણે કેટલી ચર્ચા કરે, શુભનું કરવું કે શુદ્ધનું કરવું. અરે પણ શુભનું કર એટલે શુદ્ધ એમાંથી સર્જન થશે. દૂધને ઉકાળતો જા એટલે દૂધપાક થવાનું, છાશને વલવતો જા એટલે માખણ નીકળશે. મારે તો માખણ જ જોઈએ છે, છાશ વલવવી નથી. અરે છાશ વલવવાનો વ્યવહાર કર્યા વિના માખણનું નિશ્ચય એટલે મળે કેમ? આગળની ભૂમિકામાં જતી માખણને તાવવું પડે ઘી જોતું હોય તો, ઉષ્ણતામાં તાવવું પડે, તપવું પડે. પણ યથા પદવી, યથા ભૂમિકા, યથા શ્રેણી ક્રિયા હોય, સમજણ અને ક્રિયા આનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ નિર્જરાનો સુંદર માર્ગ છે. આગળ પત્ર આવી ગયો. જ્ઞાનીની ક્રિયા અને જ્ઞાનીની આજ્ઞા એનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ નિર્જરાનો સુંદર માર્ગ છે. નિર્જરા વિના મોક્ષ થાય નહીં. તો આ નિર્જરા માટે કૃપાળુદેવ આ વાત આપણને બતાવે છે કે પહેલાં તું સમજી લે, પહેલાં વસ્તુનું તત્વનું સ્વરૂપ અને એના અનુસાર તું આચરે એટલે આચરણ કર. સમજણ જુદી છે ને પાછું આચરણ જુદું છે, એ આ માર્ગમાં ન ચાલે. પણ બે જુદા ન કીધા, સમજણમાં આચરણનો સમાવેશ થાય છે. આત્મસિદ્ધિની ગાથા નંબર 8 એ બરોબર પકડાઈ જવી જોઈએ કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. તે જો આટલી જ વાત હોત તો બંધ મોક્ષ છે કલ્પના, નિશ્ચય નિધિ ભાખે છે કે આત્મા તો સદાય શુદ્ધ જ છે ને ક્યારેય મલિન નથી ને એને કંઈ સ્પર્શતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. હવે ભાષણ મૂક ને, આ અડીને તું જીવતો જાગતો મોહમાં તો ચાલે સાજો, એક પ્રભાવના ચૂકાઈ જાય છે તો ભાઈ દોડસ નહીં, તરત જ બીજી લીટી આપી ત્યાં ત્યાં તે જેવી સમજણ આવે તો સમજણ અનુસાર આચરણ આવવું જોઈએ. આ ધર્મ, અજ્ઞાનનું આચરણ એ ધર્મ નથી. અજ્ઞાનીનું બોલનું આચરણ, ઉપદેશનું આચરણ એ ધર્મ નથી. એક એક વાતને ખૂબ શાંતિપૂર્વક અવધારણ કરવું. આપણી શું છે, ધારણા બનતી નથી, ધારણા ખોટી બને છે. એટલે આપણું ધ્યાન તો ક્યારેય થતું જ નથી અને ધારણા વિના જેને આત્મધ્યાન કરવું છે એને લાગે કે મારો આત્મા સંસારના તમામ પદાર્થોને એની પર્યાયથી જુદો છે. આ એની ધારણા છે, સ્પષ્ટ ધારણા છે. એટલે એના ધ્યાનમાં ક્યાંય વિકલ્પ નહીં આવે, રાગ નહીં આવે, મતિકલ્પના નહીં આવે, કંઈ નહીં આવે, પોતાની માન્યતા નહીં આવે, શુદ્ધ આત્મ તત્વ આવશે. કેમ કે ધારણા સ્પષ્ટ છે આત્મા સંબંધી. હવે આત્માનું ધ્યાન ધારણા થાય સ્પષ્ટ, એ માટે નિવૃત્તિ ચિંતન, આત્મચિંતન, અનુપ્રેક્ષા એ કરવી નથી. અને અનુપ્રેક્ષામાં જુદા જુદા વિષયો દાખલ કરવા છે. એટલે ધ્યાનની કોઈ ભૂમિકા જ સર્જન થતું નથી. ઔષધ વિચાર ધ્યાન. એમાં પહેલાં શું મૂક્યું? વિચાર મૂક્યો, પછી ધ્યાન મૂક્યું. તમે ગમે ત્યાં જાઓ તો શું કહે, એ બધું તો મુખ પડતું, બસ ધ્યાનમાં બેસો. આપણે ધ્યાનમાં કહે, અમારે ત્યાં બધું ધ્યાન બે કલાકને ચાર કલાકને. હવે ગાંડા કાઢીને બધા સપનામાં ને કલ્પનામાં રહી એવું ધ્યાન તારે શું કરવું છે? તમને જે મળે ને કેટલીક વાર તો આપણને માથું ખાતા હોય, થોડુંક ધ્યાન કરાવો ને. પણ તારી ધારણા ક્યાં? અહીંયા તો સ્વાધ્યાયમાં ધ્યાન ધારણા કરાવી શકાય. ધ્યાન તો ધારણા હોય તો થશે તને, ધારણા નહીં તો ધ્યાન શું થવાનું હતું? અને ધારણા કોની કરવાની છે? આત્મતત્વની. એટલું એટલું વાંચન કર્યા પછી એને આ શ્રદ્ધા થાય કે હું જગતના તમામ વસ્તુ પદાર્થોથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તદ્દન ભિન્ન છું, અસંગ છું, એવો હું છું, અને છતાં શાશ્વત છું, અવિનાશી છું. આ મારું સ્વરૂપ છે, આ મારું અસ્તિત્વ છે, મારે એ પદની પ્રાપ્તિ કરવી છે. આવી ધારણાની જ્યારે ઉત્કૃષ્ટ શુદ્ધતા આવશે ધારણામાં, તો ધ્યાનમાં શુદ્ધનું ધ્યાન થશે. બરાબર છે અનિલભાઈ, મનુભાઈ? બેસે છે, સાધનાનો ક્રમ બેસે છે. આવરણ પકડાય એટલે એની ધારણા કરવાની કે આવરણ સાચું ખોટું. જે પોતે માની લીધું હોય એ તત્વથી વિચાર કરે તો એમ થાય કે મારી ભ્રાંતિ છે, ખરેખર આ છે નહીં. એ વિચારનો સ્થિત થાય એ ધ્યાનમાં જાય. ઔષધ વિચાર ધ્યાન, તો ત્યાં ધ્યાન બરોબર યોગ્ય છે કે જ્યાં વિચાર નિર્વિચાર બની જાય. અને વિચાર નિર્વિચાર બને એટલે વિકલ્પ હોય નહીં. વિચાર હોય ત્યાં સુધી વિકલ્પ હોય, પણ વિચાર જો નિર્વિચાર બને તો એ નિર્વિકલ્પ થઈ જાય. અને નિર્વિકલ્પ થાય 13મું ગુણ સ્થાનક. નિર્વિકલ્પ સ્વરૂપના કારણભૂત અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સંગ. એક એક વાત એવી સરસ રીતે ગૂંથાયેલી છે, પરસ્પર સંકળાયેલી છે. મુશ્કેલી તો એ થઈ છે કે શ્રીમદના માર્ગમાં જ આપણે અટવાઈ ગયા છીએ, કેમ કે અહીંયા જ જુદા જુદા લોકોએ એવું જુદું જુદું સ્વરૂપ કરી નાખ્યું છે કે હવે આમાંથી પણ સત્ય આપણને મળતું. અને જીવ વિકલ્પના રવાડે ચડી ગયો, અહીંયા જાઓ ત્યાં જાઓ, ઓલાને મળું, ઓલાને કહું, ઓલાની સીડી વાત સાંભળું, આને બોલાવું, કઈ રાખ જે કરતો પાન બીજા સંપ્રદાયમાં કરતો હતો, હવે અહીંયા શ્રીમદમાં આવીને કરસ. અહીંયા સાંપ્રદાયિક દ્રષ્ટિ જ છે ને આ બધી, તો એના જેવું જ કરીને પછી તો શું તને શ્રીમદ મળ્યા એનો ફળ શું? તો જ્યાં હતો ત્યાં શું ખોટો હતો? કે ત્યાં સાધુ સાધ્વી તો છે સાચા, આ તો ગાદીપતિ મેળા તને, તું ઉપાશ્રયમાંથી નીકળીને મઠમાં ચડી ગયો, એ ખબર પડી? નો ગયો શ્રીમદ ન મેળા તો ઉપાશ્રય હોત ને, તો એ વિતરાગનું સ્થાન હોત ને. એની બદલે ગાદીપતિને, વારસાપતિને, વંશવારસને, અધિપતિને, ચેલાઓને, શિષ્ય નહીં. તો શું ભેગું થયું? પરિણામ શું આવ્યું? આ જુદા જુદા આશ્રમો એ મઠ સિવાય શું એની દશા થઈ? એનો વારસદાર કોણ? અત્યારથી બધી ચિંતા, ટ્રસ્ટીમાં કોણ આવે, આપણા કુટુંબીને નાખો એટલે જરાક બધું આપણું વર્ચસ્વ રહે, શું માંડ્યું છે? અને એનું પછી બોલબાલો બોલાવાની, એને પ્રોજેક્ટ કરવાના. જેમ પોલિટિકલ લીડરમાં કોઈ સીટમાં લડાવવું હોય ને તો એને પહેલેથી એનું એક પ્રોજેક્શન કરે કે જેથી કરીને લોકોમાં એની માન્યતાને ધારણા થાય. એ તો ઉત્તરાધિકારી પણ ઉત્તરાધિકારી છે ને, આ કઈ બાપનું રાજ છે. વિતરાગ શાસનમાં કોઈ કોઈનો ઉત્તરાધિકારી થાય? મેરિટ વિના કાંઈ થાય? આત્માની યોગ્યતા વિના થાય. સમજ બહુ મુશ્કેલ થઈ ગઈ છે. એટલે કૃપાળુ મળ્યા પછી પણ કૃપાળુના માર્ગને સમજવો દુષ્કર થયો છે, કેમ કે એની અપૂર્વતા ચાલી ગઈ. આ પુરુષ અપૂર્વ મળ્યો, પણ એ પુરુષની જે અપૂર્વતાનું યોગદાન હતું એમાંથી આપણે ખસી ગયા. અને ફરીથી જે આ પુરુષ મળ્યા પહેલા જે સ્થિતિ હતી, મોક્ષ માર્ગ બહુ લોપ, એ સ્થિતિમાં જ આપણને મજા આવી ગઈ. સંપ્રદાયને ગછ ને મત ને પંથ ને હેલા કરે છે બધું. બહુ ઓછા લોકો મળે એમાંનું એક જબરજસ્ત ચરિત્ર કૃપાળુના સંસર્ગથી જ જે હતા પ્રભુશ્રી. આશ્રમની સ્થાપના કરી પહેલું કામ કર્યું, લઘુરાજ આશ્રમ હતું પાટીઓ, પેલા આ ઉતારો પછી હું અંદર આવું. પેલા ચેતવી દીધા બધાને કે જોજો ભૂલે ચૂકે પણ અહીંયા બીજી કંઈ વાત કરવાની નથી, એવું ઉતાર્યું. પછી બીજું કામ કર્યું કે ધીંગ ધણી અમે જે માથે કર્યો છે એ જ તમારા ગુરુ છે, અમે પણ તમારા ગુરુ નથી. પોતે અમે તમારા ગુરુ નથી એવું ડંકાની ચોટ ઉપર કીધું. અને જો તમે આમાંથી ભૂલી જશો તો ઝેર ખાશો. અહીંયા આત્માનું સામ્રાજ્ય પ્રવર્તે છે. પછી તેની ચરોતરી ભાષામાં કીધું, કોઈએ નફટાઈ કરવાની નથી. આ ગુરુ ને તે ગુરુ ને આ મોટો ને આ સંત ને શું તોફાન વહેડ્યા છે. જે થયો તો થયો, એક જ છે, જે છે તે છે. સ્પષ્ટ લખ્યું, કોઈને એને કઈને કોઈ સાથે, કારણ કે લોક મૂકે પોક. છેલ્લો પત્ર આપણો છે ને લોકસંજ્ઞા, લોકસંજ્ઞાથી આશ્રમ ન થાય, મઠ થાય, ગાદી થાય બધી. આત્મસંગ્રહ સિવાય બીજી કોઈ વાત નથી. પછી ધીરે ધીરે કોઈ સંસ્થાઓ એની દૂષણો આવે એની આપણે વાત નથી કરતા, આપણે નિર્મળ દ્રષ્ટિની વાત કરીએ છીએ. કે ત્યાં અત્યારે કોઈ ગુરુપદનો વ્યવહાર નહીં. તમે જાઓ અગાસમાં તો કોઈ ગુરુપદનો વ્યવહાર નહીં. કે અત્યારે આશ્રમ આ ચલાવે છે એટલે એને ત્રણ ખમાસણા દેવા, એને આજ્ઞા લેવા જવું, એને પૂછવું ને કરવું ને આ ને તે ને બધું, કોઈ ચીજ નહીં. કૃપાળુ દેવ ઉભા છે, ચિત્રપટ છે સામે, પૂછી લે પ્રત્યક્ષ, અને ભક્તિ કર અપરોક્ષ. અદ્ભુત વાત છે. અહીંયા તો કંઈક નીકળે, કંઈક સર્જન થાય. ભાગશાળી છીએ આપણે રાજકોટ, કે રાજકોટમાં પરમ કૃપાળુ દેવનું મંદિર બન્યું, એને આશ્રમ થવા દીધો. ઠીક છે, એપાર્ટ ફ્રોમ ઇટ સમજવાનું આ છે. કૃપાળુના માર્ગને એને એનું યોગદાન શું છે. આ પુરુષ અનેક સાધુ સંત આચાર્યો એટલા થયા છે, હવે આની શું વિશેષતા છે. આનાથી વધારે સારા શાસ્ત્રો લખ્યા છે, ઉપદેશ આપ્યા છે, સર્વસંગ પરિત્યાગ કરીને ચાતુર્માસ કર્યા છે, કેટલું બધું જબરજસ્ત કર્યું છે ને કરાયું છે, લોકોને કેટલા તપ કરાવ્યા છે, છતાં આપણને એમ થયું કે અમને પરમ કૃપાળુ દેવ મળ્યો. પણ એની અપૂર્વતા પકડાણી, એ મળ્યો એટલે શું. અને એ પકડાઈને એનું આરાધન આપણે કરીએ કે ના આ પુરુષની વાતને અમે માનશું તો અમે વિતરાગની આરાધના કરીશું. કોઈ સમુદાયની નહીં, કોઈ સંપ્રદાયની નહીં, આત્મતત્વની. કેમ કે અધ્યાત્મનો પુરુષ મળ્યો અમને. અહીંયા એ કહ્યું છે કે એવી પ્રવૃત્તિ કરજો કે સુદ્રઢતા થાય. તો સુદ્રઢતા શું, તો કે જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિસંશયતા પ્રાપ્ત થાય. ઉત્તમ ગુણ, વ્રત, નિયમશીલ, દેવગુરુ ધર્મની ભક્તિ, એમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એ જ. અને માર્ગની પ્રતીતિ સુદ્રઢ થાય અને અપ્રમત્તપણે સુશીલની શુદ્ધિ કરે. આ બે શબ્દો પકડાય તો ઘણો છે. સન્માર્ગની પ્રતીતિ થવી જોઈએ. આજે આપણને આ માર્ગની વિશેષતા શું છે જો પકડાય, પ્રતીતિ થાય કે હું આ માર્ગ ક્રિયાનો નિષેધ નથી, પણ સમજણ પછીની ક્રિયા છે અને એ સમજણ અધ્યાત્મની સમજણ આપવી જોઈએ, એના કેન્દ્રમાં આત્મા છે. એટલે આત્માને અનુલક્ષીને એક પણ શુદ્ધ ભાવ આવ્યો કે આજે મારે હવે આ પચખાંડ લેવું છે, તો એ પચખાંડની અનંત ગણી તાકાત થઈ જશે, કારણ કે એના કેન્દ્રમાં તત્વ સમજણ છે, હું આત્મા છું. અપ્રમત ભાવનું મને આ રસનું પોષણ મારે નથી કરવું. કોઈ લોક દેખામણ, પ્રભુજીને કહ્યું કૃપાળુ દેવે કે લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. કીધું એને હું 5 વર્ષ ત્યાં એકાંતરા ઉપવાસ કરું છું, બધાય જાણે છે સંગાડામાં ને સમુદાયમાં. તો કૃપાળુ દેવે એની કાંઈ ટીકા કરાવવાને એટલું જ કીધું કે લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. અને ઓલા કોઈ કે જો તપનું ના પાડી, ઓલા મણિલાલને કે આવી કોઈ દીક્ષા લેવાની જરૂર નથી, અકસાઈ ભાવ થાય ત્યારે દીક્ષા લેજો. તો કે દીક્ષામાં રોયકો, સમજણ નહીં હોય ત્યાં બધું ચાલશે, જ્ઞાનીની આસાધના પણ થશે, અવજ્ઞા પણ થશે. પછીમાં તો 94 પત્રની અંદર એમણે માત્ર એ જ વાત મૂકી છે કે તમે બધા નિવૃત્તિનું અંદર નિવૃત્તિ પરાયણતાના હેતુએ ગ્રંથનો ઉપયોગ કરજો. એને પરિશ્રમમાં વાંચવાના ગ્રંથનું લિસ્ટ મોકલું અને તમે આ બધા જઈને શ્રવણ મનન અધ્યયન બધું કરજો, પણ અને વ્રત સુવ્રત નિયમ બધું કરજો, પણ શેના અર્થે? નિવૃત્તિ પરાયણતાના હેતુએ તમે આ ગ્રંથનો સ્વાધ્યાયનો આ બધો ઉપયોગ કરજો. હે આર્ય, તે પ્રમથ ભાવને ઉલ્લાસિત વીર્યથી મોડો પાડી દે. આ તારો પ્રમથ ભાવ છે સંસાર તરફનો, હરક છે, ઉછાળા મારે છે સંસારના કામ કરવા, આમથી આમ દોડે, જાણે મારા વિના તો બધું અટકી પડ્યું છે. અરે તું શાંતિ રાખ, એને મોડો પાડ. શબ્દ શું મૂક્યો છે? ઉલ્લાસિત વીર્યથી. વીર્ય એટલે તારી અંતર વિચાર શક્તિથી એને મોડો પાડ કે શું હરક ગેલા થઈ ગયા છું. હરક પદુડા આપણે ત્યાં ગુજરાતીમાં એક શબ્દ છે કે જાનમાં કોઈ અને વરની હું ફૂઈ, ગાડામાં બેહાડી નહીં અને દોડી દોડી આવા ગાંડા કાઢ્યા કરે. કોઈના ઘરે જરાક પ્રસંગ હોય ત્યાં તો જાણી મારા વિના ઓલો ઘોડે નહીં ચડે, હવે રેવા દે ને. કેટલું બધું છે મોડો પાડ. સંયોગોનું કારણ છે, આ સંયોગો છે. તું સંયોગોથી અલિપ્ત રહે, બરોબર છે કે અમારે એવો ઘરનો સંબંધ છે, મારે જવું પડશે, એ નિમિત્તનો સંબંધ થયો, પણ ઓલો ભાવ હતો એ તો મોડો પડી ગયો ને. એ ભાવ મોડો પડવો જોઈએ. મોડો પાડી સુશીલ સહિત સંસ્કૃતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પહોંચજો. આ ત્રણેય પત્રોની અંદર નિવૃત્તિએ આત્મભાવને પહોંચજો, આત્મભાવને પહોંચજો. કે આપણે કર્યું કો ન કર્યું એ બધું દેહભાવથી થયું ન થયું તો એનો કંઈ હરખ શોખ? અરે રે મારાથી ન જવાય, ન જવાય એવું દેહભાવથી હતું ને ગયું. આત્મભાવને પોષા કરો. અને છેલ્લે કહે છે લોકસંગના જેની જિંદગીનો કોટ, આ પ્રવૃત્તિને નિવૃત્તિનું સૂત્ર આપ્યું. લોકસંગના વાળો પ્રવૃત્તિમાંથી નવરો ન થાય, એની જિંદગીનો ધ્રુવ કાંટો છે એ ગમે તેવી શ્રીમંતતા સત્તા કુટુંબ પરિવારની યોગવાળી હોય તો પણ તે દુઃખનો હેતુ છે. કૃપાળુ દેવે તો એનું સૂત્ર આપી દીધું, એ દુઃખનો હેતુ છે. આપણને તો કોઈને સત્તા મળે, કોઈને માન સન્માન મળે, કોઈના કુટુંબ સંબંધો વધારે તો શું હશે ને, એ તો કેવોય સુખી થશે ને, હું રહી ગયો. એની તો આગળની લાઈનમાં ખુરશી પડે છે ને, એની તો આમ હોય છે ને તેમ હોય છે ને, આપણને થઈ જાય ને કહું શું થતું હશે ને, કેટલા બધા પામી ગયા અને હું જ્ઞાની કહે છે એ કઈ સ્થિતિ છે, કેનો હેતુ છે? દુઃખનો હેતુ છે, આ મરવાનો છે. હવે કોહ વાઘરી વાળે જાય તો મરવાની થાય, જીવતી એના ઘરે પાછી. એમાં સંસારની અંદર તરવારા કાંઠે પડ્યો હતો, કાંઠે સુધી પહોંચ્યા પછી તું અમથો અમથો ક્યાંક આવો, ડૂબી જઈશ. દુઃખનો હેતુ છે આત્મશાંતિ. જે જિંદગીનો ધરું કાંટો છે તે જિંદગી ગમે તેવી એકાકી, કોઈ નથી આપણે પૂછનાર, કોઈ નથી આપણી ખબર લેનાર, કોઈ નથી, કોઈ આપણે પૂછતું નથી, સાર સંભાળને કાંઈ નથી. આત્મા એકલો આવ્યો છે, એકલો એકત્વ ભાવના, આત્મા એકલો આવ્યો છે. સંસાર ભાવના, અનંતકાળના દુઃખો, અનંત કર્મોના દુઃખો એણે એકલા જ ભોગવ્યા છે. કોઈ સાથે ક્યારેય કદી આવ્યું નથી, આવી શકે એવી કોઈ વ્યવસ્થા નથી, સંભાવના નથી. એકાકી, એકાકી વિચારતો વળી સ્મશાન. જો આત્મસિદ્ધિની આપણા અપૂર્વ અવસરની ગાથાઓ આ જોર આપે છે કે સાચો મુક્તિના કાંઠે પહોંચ્યો છે, એકાકી પહોંચ્યો છે, કુટુંબ સહિત પહોંચ્યો છે. તે એમ કહે છે કે મારા પરિવારના પાસ આપો ને, મોક્ષમાં જવું કે એકલો થોડું જઈશ, મારા ભાઈ છે ને, મારા ભાભી છે ને, મારા ભત્રીજો છે ને, જે હોય રાખી દે, નહીં તો તું રહી જાય, એની આંગળી પકડીશ તો તું રહી જાયશ. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ છે. શું અવસ્થા, શું મંત્ર ગાયો છે એણે. તમે 14 ગુણસ્થાનકના ગ્રંથો લઈને બેહો ને તો આપણે તો ગાંડા થઈ જાય તત્વજ્ઞાનમાં. પેલું આ ને બીજું આ ને, આની પ્રકૃતિ આટલી ને, આનું આટલું આ થાય ને, આ ગુણસ્થાનક ઉપર આમ થાય. આ એક અપૂર્વ અવસરની ગાથાઓ વાંચ્યા કરીએ, ગાયા કરીએ શાંતિથી, એકલા અંદર ભાવ ઉછાળા મારે, અને એ આત્મતા છે, આત્મતા છે. એકાકી, નિર્ધન અને નિર્વસ્ત્ર હોય તો પણ શેનું કારણ છે? પરમ સમાધિ. તને પરમ સમાધિ, પરમ સમાધિ, પરમ શાંતિ, પરમ નિવૃત્તિ. બસ જે શાંતિ પ્રાપ્ત થયા પછી અશાંતિ થતી નથી, જે સુખ પ્રાપ્ત થયા પછી અસુખ થતું નથી, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જે અવ્યાબાધ છે, જગતની કોઈ શક્તિ એને બાધા પહોંચાડી શકે એવી સ્થિતિ નથી. આવું અબાધ્ય સ્વરૂપ, અબાધ્ય સુખ, અબાધ્ય સ્થિતિ એ પરમ સ્થિતિ છે, પરમ સમાધિની સ્થિતિ છે. કે જે પ્રાપ્ત થયા પછી કૃપાળુદેવે સાદી ભાષામાં લખ્યું, આ કહેવામાં તો કેટલાય શબ્દો ગોતવા પડે, સાદી અનંત અનંત સમાધિ સુખ. આ સમાધિ સુખ અનંત અનંત શબ્દ લખ્યો, હવે શું વ્યાખ્યા કરવી? સાદી એટલે પહેલાં નહોતું, સાદીનો અર્થ પ્રાપ્ત કર્યું, અનાદિ તો છે જ પહેલેથી, દુઃખ તો અનાદિ છે, સુખ સાદી છે. ખબર પડે છે, આપણી પાસે દુઃખ અનાદિ છે, દેહ અનાદિ છે. આ બધું હવે જ્યારે સમજથી તત્વથી આવે, આત્મતાથી આવે, ત્યારે જે આવે છે એ અનંત આવે છે, એનો અંત નથી. અદ્ભુત વાત છે, સરસ સિલેક્ટેડ 100 પત્રો મધુભાઈએ સરસ લેવડાવીને પૂરો કર્યો, આજે ગ્રંથ પૂરો થાય છે. 100 પત્રો આવા વીણી વીણીને જેણે સંકલન કર્યું છે અગાસ આશ્રમે, કે ભાઈ આટલું વિચારો, આ પુરુષે જે કહ્યો છે માર્ગને આટલો વિચારો, અવધારો, તમારી ધારણા સ્પષ્ટ બનાવો, અને જેટલો બની શકે તેટલો યથાશક્તિ પુરુષાર્થ સાચી દિશામાં કરો. હવે લોક સામે જોવાનું બંધ કરી દો, લોકમાં પાડોશી આવી ગયો અને ઘરના લોકો પણ આવી ગયા. આ આત્મા સિવાય બાકીના જે કંઈ છે તે લોકનું સ્વરૂપ છે. કોઈ કંઈ કહેશે એ છોડી દો. આ માર્ગ આપણને આપ્યો પરમ સમાધિનો વિશેષ અવસર.